ඊළඟට කරු ඉරාන් වික්‍රමරත්න මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 20ක්
ස්තුතේ. අද අපේ ශ්‍රී ලංකා ගුවන් සේවාවේ සිදු වෙතින අක්‍රමිතාවයන් ගැන යාබස් ගැනීමේදී ගැන මේ වාද විවාදය ගෙන යන වෙලාවේදී හුඟක්ලට අපි කතා කරනවා මේ එක කොටසක් අනිත් කොටසට ගහනවා නැත්තම් මේ බොරුවට චෝදනා කරනවා කියලා. නමුත් මේක කිසිම බොරු චෝදනාවක් ගැන නෙමෙයි. අද ඔප්පු වෙලා තියෙන දේවල් ගැන තමයි අද කතා කරන්නේ. අපිට ඉතින් තියෙනවා ලංකාවේ යම්කිසි සංස්කෘතියක් තියෙනවා, දූෂිත මූල්‍ය සංස්කෘතියක් තියෙනවා. දැන් මේ මට අද ලැබුණ එකක් උදාහරණයක් ඇටියට අල්ලස්සා දූෂණ විමර්ශන කොමිෂනරට දීලා තිනවා. මේක ඇවිල්ලා හෝමාගම ප්‍රාදේශීය සභාවේ සභාපතිවරයා සෙවිලි තහඩු ගැනීම ගැන මේක සඳහන් කරනවා. ටෙන්ඩර් ක්‍රියා පටිපාටියෙන් පරිබාහිව සිදුව ඇති අතර ඉහත නම් සඳහන් විත්තිකා සභාපතිරයා තම හිතුමතුන්ට තමාට හිතවත් පාර්ශ්ව තුනකින් පමණක් මිල ගණන් කැඳවීමට සුදුසුකොට ඇත. එකී කැඳවීම සිදු කිරීමේදී එහි නිසි කාර්ය පරිපාටිවලට අනුකූලව ප්‍රසිද්ධ දැන්වීම් දමා මහජනයා දැනුවත් කිරීමක් සිදු නොකළ බවත් ගරු කොමිෂන් සභාව වෙත දන්වා සිටී. එතකොට මේක සෙවිලි තහඩු ගැන රුපියල් 2480කට අරගෙන තිනවා. නමුත් ඇත්තරම මේකේ වටිනාකම ඇවිල්ලා රුපියල් 1800ක් විතර වෙනවා. දැන් මේක මේ වගේ දූෂිත සංස්කෘතියක්. හැබැයි මේ වගේ ඒවා පොඩි පොඩි දේවල්. හරිද? ඇත්තටම අද කතා කරන්නේ විශාල මූල්‍ය දූෂණයක් ගැන. මම සභාපතිතුමාගෙන් ඉල්ලනවා අද හුඟක් වෙලා නැති නිසා මේ කරුණු සියල්ලක්ම කියන්න. මොකද මේක ගැන වාර්තා දෙකක් ඊයේ කෝප් කමිටුවෙන් ලබා දුන්නා. ඒ නිසා අද ඩේලි මිරපත්තරේ පිටු එකහමාරක් තියෙනවා. මගේ මම කරපු ඉන්ටර්විව් එක පිටු එකහමාරක් තියෙනවා. මම ඉල්ලනවා ඇතර මේකේ විස්තර මේ විදිහට මම මේක කියෙව්වා. මේකේ විස්තර මම කියලා තියෙන විස්තර අනුව තමයි තියෙන්නේ. මම ඉල්ලනවා කරුණාකරලා මගේ කතාවට මේක හැන්සාඩ් එකට එකතු කරන්න කියලා. මොකද මේකේ හුඟක් විස්තර තියෙනවා මේක ගැන කතා කරන්න තියෙන නිසා. මමත් මේකේ හිටපු ඇමතිතුමා කෙටි කාලයකට මම මේ ශ්‍රී ලංකන් එයාර්ලයින්ස් එකේ ඇමති හැටියටත් හිටියා. ඉතින් ඇත්තටම මේකේ විශාල දූෂණයක් වෙලා තියෙන්නේ. එතකොට මේ දූෂණයේ අපි දන්නවා දැන් හුවකලට කතා වෙන්නේ ඊයේ පෙරේදා සවුත් වෝක් උසාවියෙන් බ්‍රිතාන්‍යයේ සඳහන් කරලා තිබුණා යාබස් සමාගම ශ්‍රී ලංකාවේ හිටපු ශ්‍රී ලංකා ගුවන් සේවාවේ හිටපු ප්‍රධාන විධායක නිලධාරිගේ ඒ බිරිඳටත් මුදල් ගෙවා තිබෙනවා කියලා සඳහන් කරලා තිනවා. ඒ වගේම කියලා තිනවා ඩොලර් 16.84ක අල්ලස් මුදලක් ගෙවන්නට ඒ අය එකඟ වෙලා තිනවා. ඒකෙන් ඩොලර් මිලියන 2ක් ගෙවලා තිනවා කියලා සඳහන් කරලා තිනවා එතන. නමුත් ඇත්තටම මේක එළිවුනේ දීර්ඝ කාලයකට 2015න් පස්සේ යෙදුණ ක්‍රමවේදය නිසා. මේ රජය පත්ුනේ ගමන්ම හිටපු ඇමතිතුමා මං හිතන්නේ රණතුංග ඇමතිතුමා පත් කළා කොමිෂමක් පත් කළා. ඒ ඇවිල්ලා වැලි යමුණ මහතා නීතිඥ වැලි යමුණ මහතා පලිහක්කාර මහතා බණ්ඩාර මහතා මේ අයව පත් කළා. අබේවර්ධන මහතා පත් කළා. එක එක විෂයන් භාරව සිටින අය මූල්‍ය ගැන දන්න අය ඒ වගේම නීතිය ගැන දන්න අය මේ අයව පත් කරලා මේ අය 2015 මාර්තු මාසයේ 30 වෙනිදා රපොත්තුවක් ලබා දුන්නා. ඒ වෙලාව මේ අයට අනවශ්‍ය ලෙස චෝදනා කළා මිලියන 4ක් වේදම් කළා කියලා මේක කරන්න. මේ අය සති 6ක් පැය 14ක් දවසකට මේ වෘත්තීය වේදින් මම මේ වෘත්තීය වේදින් ගැන කතා කරන්නත් ඕනේ. මේ වෘත්තීය වේදින් ඒගොල්ලන්ගේ වෘත්තීය ක්‍රියාව මෙතන සිදු කරගෙන ගියේ. ඊට පස්සේ මේක අවසන් වුණාට පස්සේ ෆයිනල් රිපෝට් එක එදා හිටපු පොලිස්පති IGP ලංගකෝන්ට දුන්නා. ඔහු ඒක බ්‍රයිබරි කොමිෂමටයි නීතිපති දෙපාර්තමේන්තුවට බාර දුන්නා. ඊට පස්සේ මේක ගැන හොයලා බලන්න CID එකේ හරිද ඌ FCID එකේ ජොයින්ට් ඉන්වෙස්ටිගේෂන් එකක් තිබුණා. එතන මේකේ හිටියා SSP ප්‍රියන්ත ඌයි අම්පා විල මැතිතුමයි හිටියා. ඒ වගේම නියෝජ්‍ය සොලිසිටර් ජෙනරල් වරයා තුසිත් මුදලිගේත් මේ ඉන්වෙස්ටිගේෂන් එකේ හිටියා. ඉතින් මෙතන තියෙන්නේ ඇත්තටම මේක ඇවිල්ලා මේ මූල්‍ය ගනුදෙනුව සාමාන්‍ය එකක් නෙමෙයි. මේක මම හිතන විදියට ලංකාවේ සංකීර්ණම සාපරාදී මූල්‍ය ගනුදෙනුවෙන් තමයි ඇවිල්ලා මේ යාබස් ගනුදෙනුව. ඉතින් මේක කොච්චර මේක සංකීර්ණද කියලා කිව්වොත් මේක රටවල් 8ක් 8 jurisdictions සාපරාදී අධිකරණ බලයේ තියෙන රටවල් 8ක් සමග ගනුදෙනු කරන්න සිදු වුණ කරණක්. ඒ විතරක් නෙමෙයි මේක ඇවිල්ලා mutual legal assistance request CID එකෙන් උනේ CID එකෙන් උනේ කියන අනෝන්‍ය නීති ආධාර ලබා ගන්න ඒගොල්ලන් ඉල්ලීම් කළා රටවල් 14කින් ඉල්ලීම් කළා. ඒ රටවල් වලට ඇතුළු වෙනවා මහා බ්‍රිතාන්‍ය, ඇමරිකාව, ප්‍රංශය, සිංගප්පූරුවයි, බ්‍රූනායි රටත් ඇතුළු වෙනවා. ඉතින් මේක බොහොම සංකීර්ණ දෙයක්. ඉතින් මේක බ්‍රිතාන්‍යයේ කෝට්ටෙහකින් ආවට මේක ඇත්තටම මේකේ ලංකාවේ ඉන්න මේ වෘතිය වේදින් දිගටම කරගෙන ගිය ක්‍රියාවන් නිසා තමයි මේක අද එළියට ඇවිල්ලා තියෙන්නේ. එතකොට මේකේ අලාභය ගැන කතා කරනකොට මේකේ අලාභය ඇවිල්ලා ඩොලර් මිලියන 16.84ක් නෙමෙයි. ඒක තමයි ඒ බ්‍රිතාන්‍ය උසාවියෙන් සඳහන් කරලා තියෙන්නේ. මේක ගැන මම 2016 ඔක්තෝබර් මාසේ 31 වෙනිදා කතා කරලා තිනවා මෙතන විශාල දූෂිත අපරාධයක් වුණා කියලා. එදා අපිට මේ විස්තර ඔක්කොම තිබුණේ නැහැ. නමුත් සාමාන්‍යයෙන් පළපුරුද්දෙන් ඒක දිහා බලපුවාම කියන්න පුළුවන් කොච්චර ගෙවලා තියෙනවද, වැඩියෙන් ගෙවලා තියෙනවද කියන එක අපිට ප්‍රමාණින් සඳහන් කරන්නට පුළුවන්. එතකොට මේක විශාල අපරාධයක් වෙලා තිබුණා. මොකද මේක බැලුවොත් ආහස්‍ය යන්ත්‍රවල් ගත්තා, ඊට පස්සේ ඒක ලීස් මාර්ගයෙන් ගත්තා. එතකොට ගෙවපු ගාණයි වෙළඳපොළ අගයයි අතරේ වෙනසක් තියෙනවා. එතකොට ආහස්‍ය යන්ත්‍රල් ජාති දෙකක් ගත්තා. A330 300 එක ගත්තා, ඊට පස්සේ A350 900 එක ගත්තා. ඒ මුල් වර්ගයෙන් 6ක් ගත්තා, පසු වර්ගයෙන් 4ක් ගත්තා. එතකොට ඒ වලට ගෙවන ලීස් එකේ මාසිකව ගෙවන ප්‍රමාණය ගත්තාම ඒව ගණනය කරපුවාම මම සඳහන් කරනවා ඩොලර් මිලියන 350ක් විතර වැඩියෙන් ගෙවන ක්‍රමයට තමයි කරලා තියෙන්නේ. ඒ කියන්නේ අවුරුදු 12ක කාලයක් තුලදී. ඉතින් මේක විශාල මූල්‍ය අපරාධයක් මෙතන සිදු වෙලා තියෙන්නේ. එතකොට කවුද මේකෙන් ප්‍රතිලාභ ලැබුවේ? අපි අහන්න ඕනේ ප්‍රශ්නේ. ඔය දැනට තියෙන ඔය පුද්ගලයන් දෙන්නක් විතරක් සඳහන් කරලා තිනවා. අද පත්‍රයේ තිනවා ඒ පුද්ගලයන්ගේ සිංගප්පූරුවේ බැංකු ගිණුමේ ඉඳලා බුඳාල් ඩොලර් මිලියන 800ක් නිමල් පෙරේරා කියන පුද්ගලයෙකුටත් යවා තිබෙනවා කියලා අද එළිදරව් වෙලා තිනවා. අද පත්‍රවල එක තිනවා. ඒක කියලා තියෙන්නේ නියෝජ්‍ය සොලිසිටර් ජෙනරාල් වරයා කියලා තියෙනවා. මේ පත්‍රකවල තියෙන නේම ඒව නෙමෙයි මම කියන්නේ. නියෝජ්‍ය සොලිසිටර් ජෙනරාල් වරයා ඒක සඳහන් කරලා තියෙනවා. මොකද ඒගොල්ලන්ට සියලුම විස්තර තියෙනවා. මේ අපරාධ ගැන සියලුම විස්තර තියෙනවා. එතකොට කොහොමද මේක අනුමත වුනේ? මේකෙන් පැහැදිලි මේක දිහා බලනකොට මේක වෙලා තියෙන්නේ ඇත්තටම ඒගොල්ලන් ගනුදෙනුවක් ලෑස්ති කරලා පස්සේ කන්සල්ටන්සි කම්පැනි එකක් අරගෙන ඒක ජස්ටිෆයි කරන්න වැඩ කරලා තිනවා කියන එකත් පැහැදිලි කියලා කියන්න ඕනේ. මම දන්නේ කොහොමද මුදල් ආමාත්‍යංශෙන් ඩොලර් බිලියන 2.3ක ගනුදෙනුවකට යනකොට කොහොමද මුදල් ආමාත්‍යංශෙන් මේකට විරුද්ධ වුණේ නැත්තේ කොහොමද කියන එක මට කියන්නට බෑ. ඇයි මේක මුදල් ආමාත්‍යංශය හරහා කැබිනට් මණ්ඩලයට ගිහිල්ලා එතන සාකච්ඡා වුණේ නැත්තේ කියන එකත් මෙතන කියන්නට සිදු වෙනවා. සාමාන්‍යයෙන් ඕන මේ ගනුදෙනුවක් සාමාන්‍යයෙන් කරන්නේ ඒක ඇමතිතුමා එවනකොට මුදල් ආමාත්‍යංශයට ඒ කැබිනට් පේපර් එකේ කොපි එකක් එනවා. එතකොට මුදල් ආමාත්‍යංශයෙන් විස්තර කියනවා. ඊට පස්සේ කැබිනට් එකේ සාකච්ඡා වෙන එක තමයි සාමාන්‍ය ක්‍රමවේදය. නමුත් මෙතන ඒ ක්‍රමවේද අනුගමනය කරලා නැහැ. ඉතින් මුදල් ආමාත්‍යංශයෙන් මම අහන්න කැමතියි, එදා මුදල් ඇමතිතුමා මහින්ද රාජපක්ෂ මැතිතුමා, පීපී ජයසුන්දර මැතිතුමා තමයි හිටියේ මුදල් ආමාත්‍යංශයේ ලේකම් හැටියට. ඒකට අපිට පිළිතුරු අවශ්‍යයි. මම කැමති නෑ ඒකට අපි පිළිතුරු දෙන එක හොඳයි. පිට රටවල් වලින් මේකට පිළිතුරු ලැබෙනවට වැඩිය. මොකද මේක එංගලන්තයේ පමණක් නෙමෙයි, මේ අනිත් රටවල් වලත් නඩු කියලා ඒ නඩුවල විභාගත් කල්ලියක් මේයි. ඉතින් අපි ඒව ගැන දැනගෙන සිටිය යුතුයි. ඉතින් මම මෙහෙම කිව්වොත් අපිට මේක දෙකක් තියෙනවා විශේෂයෙන්ම. එකක් මම විස්තර වලට යන්නේ නැහැ, නඩු විභාග කළ යුතුයි. එතකොට අර කියන හුඟක්ලට බැඳුම් කරේ කතා කරනවා. මම කියන්නේ බැඳුම් කරේ
වුණා ප්ලීස් මූල ස්ථාන තරඩේ කීසා ඔනරබල් කීසා විධානයේ.
කර්මතුමා කතා කරා.
මම කියන්නේ බැඳුම් කරේ වුණත් අන්න සමහරලාට කියනවා පුද්ගලයා නැහැ පුද්ගලයා රට ওই වගේ කතාවල් කියනවා. ඒකට ගමන් නැහැ පුද්ගලයා රට හිටියත්. පුද්ගලයා රට හිටියත් ප්‍රශ්නයක් නැහැ. මොකද පුද්ගලයෝ නැතිකොට you can have a trial in absence by the person being absent. ඒ කියන්නේ පුද්ගලයා නැතුව නඩු කියන්න පුළුවන්. නඩු කියන්න කියලා කියන්නේ මේකත් කරුණාකර ප්‍රමාද කරන්න එපා. මේකේ නඩු විභාග ඉස්සරහට ගෙනියන්න. මොකද මේ රටේ මිනිස්සුන්ගේ විශ්වාසය බිඳෙනවා නැත්තම් අධිකරණ පද්ධතිය ගැන. දෙවෙනි එක ඇවිල්ලා යාබස් සමාගමෙන් අපි මේ වන්දිය ලබා ගන්නට ඕනේ. අපි නඩු දාන්න ඕනේ රජයක් හැටියට. යාබස් සමාගමට විරුද්ධව නඩු දාන්න ඕනේ. නඩු දාලා මේ 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 පොඩි ගාණ විතරක් නෙමෙයි මේක හරියට ගණනය කරලා ඒ මුළු ගානට නඩු දාලා ඒක අපි ලබා ගන්නට ඕනේ. යාබස් සමාගම හරහා ලබා ගන්නට ඕනේ. Today often we see that particularly that professionals, some obviously we are talking about misconduct of some professionals here, but often we also see that professionals are standing up for what is right, and often when they stand up for what is right, they are also being persecuted. As someone with a long track record in the private sector, many people told me before I came into politics, is it good to go into politics? Will there be reprisals when you are in politics? Now we have to change this system. Professionals, whether they are lawyers, doctors, journalists, police officers, public servants, accountants, bankers, business people, whoever they may be, career diplomats, civil servants, whoever they may be, they must be protected when they do their job. I want to remind this house that in 2015, we tried to do things differently. When the government came in, many professionals were allowed to remain in their positions. And notable among these were the heads of military intelligence and state intelligence services and the leadership of the Criminal Investigation Department. Our government only had one CID head. And I want to make that point very clearly. Only one CID head who was appointed in 2012 under President Mahinda Rajapaksa. And that person, DIG Ravi Seniviratna, retired in December 2019 under President Gotabaya Rajapaksa. We did not manipulate it. We passed the 19th Amendment to bring rigor to the key public sector appointments, giving the opposition also an opportunity to have a say in these appointments. But compare this with what happened. When President Gotabaya Rajapaksa assumed duties on the 19th of November, the very next day, the first thing he did was he threw out CID Director Shania Abesekara, demoted him and sent him as a personal assistant to Gaul. Even as a member of the opposition, I was hopeful that the government will look forward and not backwards. But what we have seen instead was unprecedented in proportions. Thanks to the courage of one magistrate yesterday, day before, Ranga Disanayake, that the government has transferred out and gone after officers who were involved in investigating the MIG deal, not just Yabas, the MIG deal. Who are these officers? DIG Dammika Priyanta has a master's degree in criminology and was a former deputy director of the CID in charge of its financial crimes unit. SP Pavitra Dayaratna was a senior SIS intelligence officer who specialized in unraveling LTT financial networks. Chief Inspector Nihal Francis was an expert in mutual legal assistance systems of obtaining evidence from foreign jurisdictions. In the MIG case alone, he secured evidence from the US, UK, British Islands, Latvia, Hong Kong, and Singapore. How does this country benefit by transferring such high officials of proven record to Kilinochi or the traffic division or some other criminal crimes branch? And who are these officers they are bringing in to replace these CID officers? These are people who have been removed previously over disciplinary inquiries. And what are the kinds of investigations that are being conducted now? Now, for example, I would like to mention this. Take the Swiss case. When the CID was called to basically intervene in this, they turned the investigation into a baseless political witch hunt with Inendur, an alleged abduction of a Swiss embassy employee was fabricated by three professionals. This is the story that was promoted. We have no problem in the investigation, but how
other professionals were brought into this. The CID and the government wants us to believe that former Sunday Observer editor and New York Times journalist Darisha Bastian, former CID director Shani Abesekara, and former Lake House and Hilton chairman, a former working committee member of the UNP, Krishanta Kure, all got together to mastermind this fictitious abduction. They have said that without a shred of evidence, simply to paint them as villains, not having bowed to the threats and intimidation. But they don't stop there. They have gone after the telephone records of Darisha Bastian, of Krishanta Kure, a very well-known and respected media personality. And they are using the excuse of a criminal investigation. This is the truth. This is the reality. They are checking on Darisha Bastian's phone records to check whether she has made calls to the CID. She is a journalist. They have questioned these journalists and lawyers who worked with her. How can the journalists practice their profession if their phone records are checked by the CID at whim and fancy? If the CID needs to check a citizen's detail, they must get a court order to do so. We are not living in a military state, and the House needs to take record of this. We mustn't let things slip by. If there was any doubt that this was a political witch hunt, just look at what they have done to Darisha Bastian's husband now, Gihan Indragupta, a career diplomat at the Foreign Ministry. He was posted to Geneva 2 years ago. Now they want to put pressure on his wife. He has been summarily recalled without explanation and without any replacement being named. In doing so, the government has violated Gihan Indragupta's fundamental rights and legitimate expectations as a career civil servant, but they are also flouting ancient foundational principle that underpins every decent system of law in the world. That is this, and this is the fundamental principle. It is not a UNP policy, it is not a Pohotua policy, that individuals should never be punished for things that they have not done just because other people have done it. It is not just that the government is targeting and prosecuting professionals. That is the lesser crime. The greater crime is this, that the peers of the persecuted have stood silently and not come to the defense of their comrades. There was a time in Sri Lanka when there was a threat by government going after journalists was enough to provoke an outcry in the media through editorials and condemnation. But I would like to ask the journalists, are you all unprincipled or are you all scared? Not a single editorial has been written in newspapers about this witch hunt that is going on. There was a time when the National Police Commission and the IGP would have stood firm against politically motivated transfers and appointments and defended honest police officers who were persecuted for doing their job. There was a time when the Bar Association of Sri Lanka would have risen up in arms if the government got the CID to summon an attorney at law and to grill her about confidential information and journalistic sources. I would like to ask the president of the Bar Association, don't you care about what's happening? It was left to a magistrate to stick his neck out and defend the professional police officers responsible for the MIGDEAL investigation and for Sri Lanka's first ever successful extradition of a criminal suspect. Now there is fear that those who stand between Udayanga Veerathunga and his freedom will be targeted. It's high time that all professionals stood up for those who are doing what is right. The only people whose integrity, honesty, professionalism stands between the government and the cover-up of a MIGDEAL are Fort Magistrate Rangadisanayaka and the Attorney General Dapula Diliveira. Already it has been reported that moves are underway to pressure the AG and to transfer or promote Rangadisanayaka so that a more amenable magistrate could handle Udayanga Veerathunga's case. In this House, the Constitutional Council, the independent media, civil society must stand in solidarity with the magistrate and the Attorney General and shield them from undue influence. It speaks volumes for the arrogance and the entitlement of this government that Udayanga Veerathunga, a first cousin of the President and Prime Minister, was so confident that the CID was on his side and would not try to remand him. And never in his wildest dreams did he imagine that a magistrate would ask the ire of someone with his royal blood. But Ranga Dishanayake proved them wrong. I was glad that Honorable Chamal Rajapaksa said that he would look into this lapses by CID officials. I will conclude quickly. Professionals in this country must stand up for and protect other professionals, ensuring they are allowed to do their jobs with integrity. Police officers must stand up for their persecuted colleagues like Shania Besekara, Nihal Francis. Journalists must speak out against the pathetic attempts to frame people like Darisha Bastian for an abduction merely because she made a telephone call. Career diplomats must stand in solidarity with Gihan Indra Gupta, who is being punished because of no fault of his own. Lawyers and the Bar Association must object to the harassment and interrogation of Anurangi Singh by the CID and the judiciary and stand guard against any attempt to prosecute Ranga Dishanayake for having the courage to stall stand. Krishanta Kure is a capable and committed man whom I have associated very closely. He loves this country, has made huge sacrifices for it. Anyone who knows him well will agree with me that he's actually incapable of doing anything illegal or immoral. As a country, whatever party we may belong to, we have a duty to protect people like him. When we come to power, we will never use the tools in our possession to sling mud at professionals and business people like Sushanta Ratnayake or Ashok Patrege. Finally, I must urge professionals who are holding powerful positions to execute their duties professionally and others to stand up for your peers despite your political preferences. If we do not do this, the brain drain will continue, and over time, we will lose all the people of the caliber we need to develop this country and develop the institutions that this nation needs. Thank you very much.
Thank you. මීලකට ගරු ජේසී අල්වතුල මන්ත්‍රීතුමා බුදුමාර විනාඩි 7ක කාලයක්
තියෙනවා. මොලසුන ඔබන ගරු මන්ත්‍රීතුමනි විශේෂයෙන්ම මේ අවස්ථාවේදී මේ ශ්‍රී ලංකන් ගුවන් සේවයේ එයාබස් ගනුදෙනු සම්බන්ධයෙන් පෙර නිවාදයේදී විශේෂයෙන් මතක් කරන්න ඕනි 2013 මාර්තු 29 වෙනි දින එයාබස් ගුවන් යාන මිලදී ගැනීමේදී ඒ 330 ගුවන් යන 6ක් ඒ 350 ගුවන් යන 4ක් ඇතුළුව මෙම ගනුදෙනුව සම්බන්ධයෙන් දැන් මේ වෙන විට පැහැදිලි වෙනවා මොනතරම් වංචාවක් දූෂණයක් මේ තුල ඇති වුණාද කියලා එවකට මෙම ගනුදෙනුව කරන වකවානුව තුල යාලංකා සමාගමේ හිටපු ප්‍රධාන විධායක නිලධාරිතුමා ඒ වගේ මේ නිලධාරී තුමාගේ බිරිඳත් එක්ක විශේෂයෙන්ම මේ වන විට එංගලන්ත අධිකරණයේදී එලි හෙලිදරවුරු කරුණු අනුව ඇමරිකානු ඩොලර් මිලියන 2ක් ප්‍රධාන විධායක නිලධාරියාගේ බිරිඳගේ ගිණුමකට යොමු වීම සම්බන්ධයෙන් මේ වන විට අධිකරණ කටයුතු ක්‍රියාත්මක වෙනවා විශේෂයෙන් මේකෙදි මතක් කරන්න ඕනි මෙම ගනුදෙනුවේදී පාඩුව විශාල පාඩුවක් මේ වෙනකොට රටට සිදු වෙලා තියෙනවා මේකෙදි මේ ගනුදෙනුව මෙවැනි ආකාරයෙන් ඒ විශේෂයෙන්ම කතා කිරීමේදී මේ යාබස් සමහර ගුවන් යාන අපිට යාලංකා සමාගමට අවශ්‍යවද දැන් මේ වගේ සමහර එහෙම නැත්නම් පළවෙනි පන්තියේ ඇඳන් ඇතුව විශේෂ ගුවන් යානත් හදන්න නියමිත වෙලා තිබිලා තියෙනවා එහෙමනම් මෙවැනි විශාල මුදලක් අපේ රටේ ජනතාවගේ මුදල් විශාල වශයෙන් නාස්ති වෙන ගනුදෙනුවක් තමයි මේ එයාබස් ගනුදෙනුව මේකෙදි දැනට අපිට වෙලා තියෙන පාඩුව බැලුවාම මේ ගනුදෙනුව අවලංගු කිරීම සඳහා ඒ කියන්නේ මේක අනවශ්‍යයි කියලා තීන්දුව ගත්තාම මේක අවලංගු කිරීම සඳහා ඇමරිකානු ඩොලර් මිලියන 100ක විතර මුදලක් අපිට වැය කරන්න සිද්ධ වුණා ඒ වගේම මේ ආයතන ගනුදෙනුව තුල අපි මිලියන 2ක් ගැන කතා කරත් විශේෂයෙන්ම ඇමරිකානු ඩොලර් මිලියන 16.8ක් එහෙම 17කට ආසන්න මුදලක් මේ ගනුදෙනුව කිරීම සඳහා එයාබස් සමාගම එහෙම නැත්නම් මේ නිලධාරීන් හට විශේෂයෙන්ම එවකට හිටපු රජයේ ක්‍රියාක එහෙම නැත්නම් බලධරයන් හට මේ මුදල් ගියා කියන එක තමයි අපිට පැහැදිලි වෙන්නේ. විශේෂයෙන්ම ප්‍රධාන විධායක නිලධාරිතුමාගේ බිරිඳට ලැබුණු මුදල් තවත් බැංකු ගණනාවකට ගියා කියන එක දැන් මේ වෙනකොට අධිකරණයේදී හෙළි වෙමින් පවතිනවා. ඉතින් ඒ නිසා පැහැදිලිවම අපිට පේනවා මේ වකවානුව තුළ මෙම ගනුදෙනු ක්‍රියාත්මක වෙන වෙලාවේ විශේෂයෙන් මතක් කරන්න ඕනි මේ අධ්‍යක්ෂක මණ්ඩල රැස්වීම මේ පාර්ලිමේන්තුවේදීම හෙළි වුණා. ඒ තීන්දුව ගන්න රැස්වීම හිටපු කතානායකතුමාගේ නිල නිවසේ පැවතුණා කියලා. ඉතින් ඒත් එක්ක ගියාම මේ කාල සීමාව තුළ එයාලංකා සමාගමේ සභාපති හැටියට කටයුතු කරේ කවුද? ඒ වගේම මේ ප්‍රධානක විධායක නිලධාරියා මේ මුදල් ලබාගෙන තියෙන එතුමාටමද එහෙම නැත්නම් වෙනත් අයට මේ මුදල් මිලියන 17කට ආසන්න ඇමරිකානු ඩොලර් මිලියන 17කට ආසන්න මුදල වෙනත් කාටද මේ මුදල ගියේ කියන එක අද අපි පැහැදිලිව මේ කාරණා අවබෝධ කරගන්න ඕන. ඒ නිසා මේ තුල විශාල වංචාවක් මේ රටේ ජනතා මුදල් විශාල වශයෙන් මේ සිද්ධියත් එක්ක අපිට පැහැදිලි පසුගිය වකවානුව තුල අපි නොයෙකුත් මෙවැනි ගනුදෙනු සම්බන්ධයෙන් අපි කතා කරා, ඒව ගැන පරීක්ෂණ කරා. අද මේ වෙනකොට අපි දැක්ක මහත් ශාස්තුමා අහලා තියෙනවා පැහැදිලිවම මෙම ගනුදෙනු හා සම්බන්ධව නඩු කටයුතු ක්‍රියාත්මක කිරීමේදී මොකද මේ ප්‍රමාදය යම් යම් කාරණා සම්බන්ධයෙන් රහස් පරීක්ෂක දෙපාර්තමේන්තුව ඉදිරිපත් කරන කාරණා ප්‍රමාද වීමට හේතුව මොකද්ද කියලා අහනකොට දැන් ඒ ස්ථානයේදී විශේෂයෙන්ම එක කාරණයක් ඉස්මතු වෙලා තියෙනවා මේ පරීක්ෂණ කරන නිලධාරීතුමා රට ගියා කියලා සති දෙකකට. ඉතින් මෙවැනි කාරණා පෙන්නමින් අපිට පේනවා මේවා කුමන ආකාරයෙන් හරි වසන් කරන්න ප්‍රමාද කරන්න මේ උත්සාහ ගන්න ආකාරයක් තමයි අපිට පේන්නේ. විශේෂයෙන්ම මේ වෙලාවේ මතක් කරන්න ඕනි ඒ වගේම තමයි උදයන්ග වීරතුංග හිටපු රුසියාවේ තානාපතිතුමා මේ වන විට එමිරේට්ස් රාජ්‍යයෙන් පිටුවහල් කරාට පස්සේ එතුමාව අත්අඩංගුවට ගත්තා. ඒ අවස්ථාවේදීත් අපි දැක්කා ඒ චෝදනා ගණනාවක් තියෙන මේ උදයන්ග වීරතුංගට තියෙන චෝදනා ගණනාවක් තියෙනවා. ඒ සඳහා පරීක්ෂණ කරපු අවුරුදු 4 මාරක් පරීක්ෂණ කරපු ඒ පරීක්ෂණ නිලධාරීන් අයින් කරලා අලුත් අය පත් කළා. දැන් අධිකරණය විමසුවා ඇයි මේ අලුතෙන් කට්ටිය මේ මෙවැනි කාරණා මේ ගනුදෙනුව සම්බන්ධයෙන් දැන් තොරතුරු ගණනාවක් ඇවිල්ලා තියෙනවා මේ විශාල වංචාවක්. එහෙමනම් මේක අලුත් කට්ටියක් දාලා කොහොමද පරීක්ෂණ කරන්න කියලා මහේස්සාත්තුමා එහෙම නැත්නම් අධිකරණය විමසුවාම තමයි දැන් අද ඒ ගැන තවත් කටයුතු කරන්න සිදු වෙන්නේ. ඒ නිසා අද මම පැහැදිලිවම කියන්න ඕනි මේ රජේ පත් වුණාට පස්සේ නොයෙකුත් හේතු දමමින් විශේෂයෙන්ම මේවැනි කාරණා සම්බන්ධයෙන් පරීක්ෂණ කරපු නිලධාරි ගණනාවක් බියවද්දමින් මාරු කරමින් වෙනත් ස්ථානවලට යොමු කරමින් අද උත්සාහ ගන්නේ මේ අපි විශේෂයෙන්ම පෞගේ අවුරුදු 4 මාර තුළ යම් යම් කාරණා සම්බන්ධයෙන් පරීක්ෂණ කරලා ඉස්සරහට ගෙනාවු සත්‍ය හොරකම් සම්බන්ධයෙන් අද ඒවා යට ගහන්න නොයෙකුත් ආකාරයෙන් කටයුතු කරනවා කියන එක තමයි ඒ සඳහා රජයේ මැදිහත් වෙලා කටයුතු කරනවා කියන එක තමයි අපිට පැහැදිලිවම කියන්න තියෙන්නේ. ඉතින් ඒ නිසා මෙවැනි වංචා දූෂණ ගණනාවක් පෞගේ කාලේ 2015 පෙර අපි කිව්වා වගේම අද ඒවා සැබෑවෙමින් යනවා. විශේෂයෙන්ම දෛවයේ සරදමකටවත් අද අපිට ඒ වෙලාවේ හරි සාක්ෂි හොයාගන්න බැරි වුණත් අද එංගලන්තයේ අධිකරණයක් තුළ ඇතුළු කාරණාවක් තුළ එළියට ආපු කාරණාවක් උඩ අද මේ ආබස් ගනුදෙනු සම්බන්ධයෙන් ප්‍රශ්න කරන එහෙම නැත්නම් ඒ හොරකම සම්බන්ධයෙන් කරුණු කාරණා ගණනාවක් අද අපේ අධිකරණයේ තුළ හෙළිවෙමින් පවතිනවා. විශේෂයෙන් මතක් කරන්න ඕනි මේ කාරණාවේදී අපි මෙම අවස්ථාවේදී පැහැදිලිවම කියන්න ඕනි මේ ගනුදෙනුට අදාළව මම විශ්වාස කරන විදිහට නම් මේකෙදී අපි ප්‍රධාන විධායක නිලධාරිතුමත් එහෙම නැත්නම් එයාගේ බිරිඳක් විතරක් නෙමෙයි මේ ගනුදෙනු පිටිපස්සේ ඉන්නේ. ඒ වගේ මතක් කරන්න ඕනි දින 51 එහෙම නැත්නම් ඒ හොරට හදපු ආණ්ඩුව තුළ ඒ වෙලාවෙත් යාලංකා සමාගමේ විධායක නිලධාරිය ප්‍රධාන විධායක නිලධාරිය හැටියට මේ විධායක නිලධාරිය පත් කරන්න යම් හේතුවක් තියෙන්න ඕනි. එහෙමනම් ඒ හේතුත් අපි හොයලා බලන්න ඕනි. මේ මෙවැනි සිද්ධිය ඇති වෙලා මේ සිද්ධිය සම්බන්ධයෙන් කෝප් කමිටුවේ කතා කරලා මේ කාරණා තීදි තමයි පෞගිය දින 51ක රජයේදී එවකට හිටිය අගමැතිතුමා ආපහු විධායක නිලධාරිය හැටියට මෙයා පත් කරගත්තේ. එහෙමනම් මේවා සම්බන්ධයෙන් මේ නිලධාරීන් විතරක් නෙමෙයි මේ චෝදනාව මේවා හොයලා බලලා මේවා සම්බන්ධයෙන් පිටිපස්සේ ඉන්නේ කවුද? එයාලංකා සමාජයේ සම්බන්ධය හැටියට වැඩ කරේ කවුද? එහෙමනම් ඒ සියලු දෙනාටම අධ්‍යක්ෂක මණ්ඩලයේ හිටපු අය කවුද? එහෙමනම් ඒ සියලු දෙනාටම මේ වයින් ගැලවෙන්න හැකියාවක් වෙන්නේ නැහැ. අපි කියනවා මේ වංචාව පිටිපස්සේ මේ නිලධාරි විතරක් නෙමෙයි ඒ නිලධාරි සමග ඒකට අනුමල දුන්න අය ඒ වංචාවෙන් මේ විශාල මුදලක් අපිට පාඩු කරපු අය ඒ සියලු දෙනාට විරුද්ධව නීතිමය ක්‍රියාමාර්ග ගත යුතුයි කියන එක මේ ගරු සභාවට අපි මතක් කරනවා.
ස්තුතියි. මීළඟ ගරු රිෂාඩ් බදුදීන් මහතුමා ඔබතුමාගේ විනාඩි 13ක කාලයක් තියෙනවා.
பிஸ்மில்லாஹிர் ரஹ்மானிர் ரஹீம். சபைக்கு தலைமை தாங்குகின்ற உறுப்பினர் அவர்களே, இன்று இந்த பிரேரணையிலே பார்க்கின்ற பொழுது நமது நாட்டுடைய சொத்துக்கள் எவ்வளவு சூறையாடப்பட்டிருக்கின்றது என்பது தெளிவாக தெரிகிறது. இவ்வாறான திருட்டுக்களை எல்லாம் செய்துவிட்டு எதுவுமே செய்யாத நல்லவர்கள் போல நாட்டிலே காட்டிக்கொண்டிருக்கின்ற இந்த கூட்டத்தினரை கண்டுபிடித்து இவர்களுக்கு உரிய தண்டனைகளை பெற்றுக் கொடுப்பதற்கு இந்த பாராளுமன்றம் முயற்சிக்க வேண்டும் என்பதுதான் என்னுடைய ஒரே வேண்டுகோள். அதேபோல இது இந்த புதிய அரசாங்கம் வந்து ஒரு குறுகிய காலத்துக்குள்ளே இந்த நாட்டிலே நாங்கள் அதாவது எதிர்பார்த்ததை விட வித்தியாசமாக பழிவாங்கல் நடவடிக்கைகளை நாங்கள் பார்க்கிறோம். ஓரிரு தினங்களுக்கு முன்னர் நான் மன்னாரில் இருந்த பொழுது என்னுடைய மன்னார் வீட்டை சுற்றி வளைத்து அங்கே நிறைய பொருட்கள் கண்டுபிடித்ததாக சிஐடியினர் கண்டுபிடித்ததாக ஊடகங்கள் சிங்கள ஊடகங்களிலே செய்திகள் பரவிக்கொண்டிருந்தது. அதன் ரெண்டு நாள் கழித்து என்னுடைய மனைவிக்கு சொந்தமான வீட்டிலே சிஐடியினர் புகுந்து அங்கு எத்தனையோ பல பொருட்கள் பல சொத்துக்கள் ஆவணங்கள் எடுத்ததாக இன்னும் ஒரு செய்தியை நான் கண்டேன். அதன் பிறகு மற்ற நாள் பார்த்தேன் அமைச்சர் விமல் வீரவன்ச அவர்கள் ஊடகத்திலே வந்து $100,000 பணம் நான் அமெரிக்காவில் இருக்கின்ற என்னுடைய வங்கிக் கணக்கு அனுப்பியதாகவும் இன்னும் என்னென்னமெல்லாம் எடுக்கப்பட்டதாக என்னுடைய வீட்டுக்குள்ளே பூந்தென்று அவர் இல்லாத பொல்லாத பொய்களை ஊடகங்களிலே சொல்லியிருந்தார். என்னுடைய வீட்டையோ மன்னாரில் உள்ள வீட்டையோ அல்லது கொழும்பில் உள்ள வீட்டையோ அல்லது மனைவியுடைய வீட்டையோ எந்த ஒரு கட்டத்திலும் போலீசாரோ சிஐடியோ வந்து தேடவும் இல்லை பிடிக்கவும் இல்லை. அவ்வாறு எந்த ஒரு ஆவணங்களும் அந்த வீட்டுக்குள்ளே இருக்கவும் இல்லை. இது அப்பட்டமான பொய் என்பதை இந்த உயர் சபையிலே நான் சொல்லிக்கொள்ள விரும்புகின்றேன். எங்கோ யாருடைய வீட்டிலோ ஏதோ எடுத்துவிட்டு அதை கொண்டு வந்து சுத்தி கொண்டு வந்து என் மீது திணித்து என்னை சிறையில் அடைப்பதற்கு என்னை களங்கப்படுத்துவதற்கு என்னுடைய ஆதரவாளர்களுடைய ஆதரவாளர் மட்டத்திலே அச்சத்தை ஏற்படுத்துவதற்கு இவ்வாறான சதிகளை இந்த அரசாங்கத்தில் இருக்கின்ற ஒரு அமைச்சர் அதாவது கடந்த April 21 தாக்குதல் உயிர்த்த ஞாயிறு தாக்குதலிலே பாதிக்கப்பட்ட மக்களுடைய அந்த வேதனையையும் துன்பத்தையும் அதாவது மூலதனமாக கொண்டு அரசியல் செய்கின்ற ஒரு வங்குரோத்து அரசியல்வாதி ஒரு சிறிய கட்சியை வைத்துக் கொண்டு தன்னுடைய மனைவியின் பேரிலே பல பாஸ்போர்ட்டுகளை எடுத்ததாக குற்றம் சாட்டப்பட்டு அரச பணத்திலே வீடுகளை கட்டி தன்னுடைய உறவுக்காரர்களுக்கு வழங்கி அது மாத்திரமல்லாமல் தன்னுடைய காலத்துக்குள்ளே அதாவது அதிக பணம் சேர்த்து சொந்த வீட்டை அதிக தனது வருவாய்க்கு மேலே பணம் சேர்த்து வீடு கட்டினேன் என்று இன்று பிரைபரியிலே வழக்கு பேசிக் கொண்டிருக்கின்ற வழக்கு தொடரப்பட்டிருக்கின்ற ஒரு அரசியல்வாதி தான் என் மீது இப்படியான அப்பட்டமான பொய்களை சொல்லி அபாண்டங்களை சொல்லி இந்த நாட்டிலே ஒரு மோசமான ஒருவராக சிங்கள மக்கள் மத்தியில் என்னை காட்டுவதற்கு பெரும் சதிகளை செய்து கொண்டிருக்கிறார். எனவே இது அத்தனையும் அப்பட்டமான பொய்கள். நான் 2001 இந்த பாராளுமன்றத்துக்குள்ளே வருகின்ற பொழுது என்னுடைய சொத்துக்கள் என்ன மனைவியின் சொத்துக்கள் என்ன என்று நான் கொடுத்திருக்கிறேன். அன்றிலிருந்து ஒவ்வொரு வருஷமும் உரிய நேரத்திலே நான் என்னுடைய வருமானங்களை என்னுடைய சொத்துக்களை ஆவணப்படுத்தி நான் உரிய திணைக்களத்துக்கு நான் கொடுத்திருக்கிறேன். ஜனாதிபதியிடத்திலே பாராளுமன்றத்திலே சமர்ப்பித்திருக்கிறேன். அதைவிட ஒரு ரூபாய் கூட கூடுதலாக நான் தேடவும் இல்லை என்னிடமும் இல்லை என்னுடைய மனைவியிடமும் இல்லை. இது அப்பட்டமான பொய்கள். எனவே நாங்கள் ஒரு சிறிய கட்சியாக அல்லது சிறுபான்மை சமூகம் சார்ந்த ஒரு கட்சியாக நாங்கள் இருப்பதை ஒரு இனவாத கட்சியாக காட்டுவதற்கு அல்லது ஒரு மதவாத கட்சியாக அல்லது அடிப்படைவாத கட்சியாக காட்டி இந்த நாட்டிலே தங்களது அரசியலை செய்வதற்கு மூலதனமாக எங்களை பயன்படுத்துவது வேதனை தருகிறது. இந்த நாடு சுதந்திரம் கிடைத்த பிறகு 30 வருஷங்கள் யுத்தத்துக்கு நாங்கள் முகம் கொடுத்தோம். அந்த யுத்தத்துடைய விளைவை நாங்கள் அனுபவிக்கிறோம். எங்களுடைய நாட்டுடைய பொருளாதாரம் அதல பாதாளத்தில் இருக்கிறது. இன்று வெளிநாட்டு முதலீட்டாளர்கள் இலங்கைக்கு வருவதில்லை. எமக்கு இருக்கின்ற ஒரே ஒரு வளம் இந்த அழகான பூமியை தரிசிக்க வருகின்ற சுற்றுலா பயணிகளும் எமது நாட்டிலிருந்து வெளிநாட்டுக்கு போய் வேலைகளை செய்கின்ற தொழிலாளர்களுடைய வருமானமுமே இந்த நாட்டுக்குரிய வருமானமாக இருக்கின்றது. எனவே அவ்வாறு இருக்கின்ற பொழுது இவ்வாறு சிறிய கட்சிகளை அல்லது சிறிய கட்சியுடைய தலைமைகளை, அதாவது ஒரு இனவாத கட்சியாக அல்லது மதவாத கட்சியாக அடிப்படைவாத கட்சி என்று கூறு போட்டு இந்த நாட்டிலே ஒரு பிழையான ஒரு வதந்தியை சிங்கள பெரும்பான்மை மக்கள் மத்தியிலே கொண்டு போவதிலே இந்த அரசாங்கத்தில் இருக்கின்ற இன்றைய ஒரு அமைச்சர் மிக திட்டமிட்டு சதி செய்து கொண்டிருக்கிறார். அவருக்கு நான் சவால் விட்டேன். அமெரிக்காவுக்குள்ளே எனக்கு அக்கவுண்ட் கிடையாது. அமெரிக்காவுக்கு நான் $100,000 அனுப்பியதாக நீங்கள் சொல்லுகிறீர்கள். உம்மால் முடிந்தால் அதை நிரூபித்து காட்டுங்கள் என்று நான் அவருக்கு சவால் விட்டேன். அவருக்கு 2 வார காலத்துக்குள் இதை நிரூபிக்க வேண்டும் அல்லது மன்னிப்பு கேட்க வேண்டும் என்று நான் என்னுடைய சட்டத்திறனிகள் ஊடாக, அதாவது லெட்டர் ஆஃப் டிமாண்ட் நான் அனுப்பியிருக்கிறேன். ஒரு வாரம் கழிந்து விட்டது. அடுத்த வாரம் வரை பார்த்துவிட்டு நான் அவருக்கு எதிராக வழக்கு தாக்கல் செய்வதற்கு நான் தயாராக இருக்கிறேன். எனவே இவ்வாறு நேர்மையாக அரசியல் செய்கின்ற எம்மீது இல்லாத பொல்லாத அபாண்டங்களை சுமத்தி எம்மை சிறையிலே அடைப்பதற்கான அதற்கான நடவடிக்கைகளை இந்த நாட்டிலே செய்வதனூடாக எமது அரசியல் பயணத்தை தடுக்கலாம் அல்லது எமது அரசியல் பயணத்தை இல்லாமலாக்கலாம் என்று இவர்கள் சதி செய்வார்களாக இருந்தால் அவர்கள்தான் தோற்று போவார்களே ஒழிய ஒரு போதும் உண்மை பொய்யாக முடியாது. உண்மை ஒருபோதும் அதாவது தோற்காது. அந்த வகையிலே நாங்கள் எமது பார்வை எமது பாதை நேர்மையானது தூய்மையானது நல்லதையே நாங்கள் செய்திருக்கிறோம். வன்னி மாவட்டத்திலே வாழ்கின்ற சிங்கள மக்கள் சிறுபான்மையாக வாழ்கிறார்கள். அவர்களுக்கு அன்று பயங்கரவாதம் தாக்குதல் தொடுத்த பொழுது, அடிபட்ட பொழுது, உடைக்கப்பட்ட பொழுது, வீடுகள் அழிந்த பொழுது, கொல்லப்பட்ட பொழுதெல்லாம் அவர்களுக்கு நான் பக்கபலமாக நின்று உதவி செய்த ஒருவன். அதே போல 2009 யுத்தம் முடிந்து மெனிக்ஃபார்முக்கு தமிழ் சகோதரர்கள் வந்த பொழுது அவர்களுக்கு பக்கபலமாக நின்று நான் அந்த மக்களுடைய மீள்குடியேற்றம், அந்த மக்களுடைய அந்த மக்களுக்கான அடிப்படை வசதிகளை பெற்றுக் கொடுப்பதிலே செய்யக்கூடிய அத்தனை வசதிகளையும் வாய்ப்புகளையும் வழங்கி என்னை முழுமையாக அர்ப்பணித்து தமிழ் சமூகத்துக்கு நான் என்னால் முடிந்த அத்தனை உதவிகளையும் நான் செய்திருக்கிறேன். அதே போலதான் 1990 வெளியேற்றப்பட்ட முஸ்லிம்களின் நானும் ஒருவனாக வெளியேற்றப்பட்டு புத்தளத்திலே அங்கு வாழ்ந்த அகதி முகாம்களிலே இருந்து அகதியாக கஷ்டப்பட்ட மக்களை அங்கு சமாதானம் வந்த பிறகு சொந்த மண்ணிலே நாங்கள் போய் குடியேற்றினோம். குடியேற்றிய அந்த மக்களை சொந்த பூமியிலே குடியேற்றிய பொழுது இந்த பகுதியில் இருக்கின்ற ஒரு சில அரசியல்வாதிகளும் அவர்களை சார்ந்த மதவாதிகளும் இனவாதிகளும் சேர்ந்து என் மீது அபாண்டத்தை சுமத்தினார்கள். வில்பத்தை நாசமாக்கியதாக, வில்பத்தை அழித்ததாக, வில்பத்திலே மக்களை கொண்டு போய் குடியேற்றியதாக அபாண்டங்களை சுமத்தினார்கள். எனவே அது அபாண்டம் என்பது நிச்சயமாக நீதிமன்றம் என்ற ஒரு நாள் சொல்லத்தான் போகிறது. எனவே போய் அதாவது அவ்வாறான ஒரு அபாண்டத்தை இந்த நாடு முழுக்க கொண்டு சென்று, அதாவது மதவாத இனவாதம் கொண்ட இந்த அரசியல்வாதிகள் என் மீது அபாண்டத்தை சுமத்தியிருக்கிறார். சொந்த மண்ணிலே மீள்குடியேறிய மக்களை இன்னொரு வனாந்திரத்திலே கொண்டு போய் குடியேற்றியதாக அபாண்டத்தை சொன்னவர்கள் பொய்யர்கள் என்று ஒரு நாள் இந்த நாடு சொல்லும், இந்த நாட்டின் நீதிமன்றங்கள் சொல்லும் என்பதிலே சந்தேகம் கிடையாது. எனவே அவ்வாறு வில்பத்து வனாந்திரத்தை நானோ எனது சமூகமோ அளித்திருப்பதாக சொல்லுகின்ற வதந்திகளை உண்மையா பொய்யா என்பதை ஆராய்ந்து இந்த நாட்டுக்கு தெரியப்படுத்துங்கள் என்று கோட்டாபே ராஜபக்ச ஜனாதிபதியாக வந்தபொழுது அவருக்கு நான் ஒரு கடிதத்தை எழுதி அனுப்பியிருக்கிறேன். ஆஸ்கிரிய மல்வத்து மகாநாயக தேரர்களை மிக விரைவிலே சந்தித்து அவர்களிடத்திலே நான் அதை வலியுறுத்தி இருக்கிறேன். இதை நான் அனுப்பிய கடிதத்துக்கு நடவடிக்கை எடுக்குமாறு ஜனாதிபதியை வலியுறுத்துங்கள் என்று சொல்ல இருக்கிறேன். அதே கடிதத்திலே இன்னொரு விஷயத்தை நான் சொல்லியிருக்கிறேன். உயிர்த்த ஞாயிறு தாக்குதல், April 21 உயிர்த்த ஞாயிறு தாக்குதலை செய்தவர்கள் சஹ்ரான் என்ற அந்த பயங்கரவாதிக்கு பின்னால் இருந்த சக்தி எது? யார் அவரை வழிகாட்டினார்கள்? யார் இந்த கொலையை செய்ய தூண்டினார்கள்? யார் எந்த சக்தி அதன் பின்னால் இருந்தது என்பதை இந்த நாட்டிலே வாழ்கின்ற எல்லா மக்களும் குறிப்பாக முஸ்லிம் சமூகம் எதிர்பார்த்து நிற்கிறது. ஏன் இந்த பயங்கரவாதத்தோடு முஸ்லிம் சமுதாயத்துக்கு எந்தவித சம்பந்தமும் கிடையாது, அரசியல்வாதிகளுக்கும் கிடையாது, உலமாக்களுக்கும் கிடையாது, அதே போல சமூகத்துக்கும் கிடையாது. இந்த சஹ்ரான் என்கின்ற ஒரு கயவன் அதாவது பிழையாக வழிநடத்தப்பட்டு ஏதோ ஒரு சக்திக்கு விளைவோய் இந்த நாட்டிலே இவ்வாறான ஒரு பெரிய தாக்குதலை செய்து இந்த நாட்டிலே 1200 வருஷங்கள் வாழ்ந்த முஸ்லிம்களுடைய மானத்தை கௌரவத்தை எல்லாம் பலிகெடுத்து, அதாவது பலியெடுத்து எங்களுடைய மக்களை தலைகுனியச் செய்த அந்த கயவனுக்கு பின்னால் இருந்த சக்தியை இந்த ஜனாதிபதி கோட்டாபே ராஜபக்ச அவர்களும் இந்த அரசாங்கமும் கண்டுபிடித்து உலகுக்கும் இந்த நாட்டுக்கும் தெரியப்படுத்த வேண்டும் என்று
இந்த உயர் சபையிலே மீண்டும் நான் கேட்கிறேன், 3-4 மாதங்களாக நீங்க 3 மாதங்கள் கழிந்து விட்டது, இன்னல் தாக்குதலை சொல்லித்தான் ஆட்சிக்கு வந்தீர்கள், அதே போல விழுப்பத்து வனாந்திரத்தை அளித்ததாக சொல்லித்தான் ஆட்சிக்கு வந்தீர்கள். எனவே இந்த 2 விஷயத்தையும் நீங்கள் உண்மையான உங்களுடைய சிஐடியையோ அல்லது எந்தெந்த பெரிய அதிகாரிகளையோ அல்லது கமிஷனை அமைத்து இந்த 2 விஷயங்களையும் உண்மை தன்மையை, யார் குற்றவாளி, யார் பின்னால் இருந்தார்கள், யார் செய்தார்கள் என்பதை இந்த நாட்டுக்கும் உலகுக்கும் தெரியப்படுத்தி அதன் பின்னால் இருந்தவர்களுக்கு உரிய தண்டனையை பெற்றுக் கொடுங்கள் என்று நாங்கள் சொல்லுகிறோம். அதே போல அண்மையிலே இந்த அரசாங்கத்துடைய சில சாதனைகள், அத்துரலிய ரத்ன தேரர் அவர்கள் இங்கு ஒரு பிரேரணை கொண்டு வந்திருக்கிறார், எல்லோருக்கும் ஒரு சட்டம் வேண்டும் என்று. இந்த நாட்டிலே இஸ்லாமிய சமூகத்துக்கு என்று சில வரைமுறைகளை, சில சட்டங்களை முன்னோர்கள், முன்னைய பெரும்பான்மை அரசியல்வாதிகள், அதே போல இந்த நாட்டிலே இருந்த இந்த நாட்டுடைய சுதந்திரத்துக்காக பாடுபட்ட எமது சமுதாயத்தைச் சேர்ந்த தலைவர்கள் எல்லாம் பேசி பெற்றுத்தந்த அந்த விடயங்களை இல்லாமலாக்க வேண்டும் என்று இந்த தேரர் இங்கு ஒரு பிரேரணையை கொண்டு வந்திருக்கிறார். அதே போல 5 வீதமாக, அதாவது பெருந்தலைவர் அஷ்ரப் அவர்கள் 12.5 வீதமாக இருந்த வெட்டுப்புள்ளியை, மாவட்ட வெட்டுப்புள்ளியை 5 வீதமாக குறைத்ததற்கு எதிராக அவர் இங்கே ஒரு, அதாவது ஒரு பிரேரணையை விஜயதாச ராஜபக்ச பாராளுமன்ற உறுப்பினர்கள் கொண்டு வந்திருக்கிறார். எனவே நாங்கள் அவர்களிடத்திலே சொல்லுகிறோம், இவ்வாறான சின்ன சின்ன விஷயங்களாக நீங்கள் நினைத்துக் கொண்டு வருவது இந்த நாட்டிலே இனங்களுக்கிடையிலே பிரச்சனையை உருவாக்குவதற்கு நீங்கள் போடுகின்ற தீனிகள் என்பதை நீங்கள் சிந்திக்க வேண்டும். எனவே நாங்கள் ஒற்றுமையாக வாழ விரும்புகின்றோம், சமாதானமாக வாழ விரும்புகின்றோம், சந்தோஷமாக வாழ விரும்புகின்றோம், பௌத்த மக்களோடு, இந்து மக்களோடு, கத்தோலிக்க மக்களோடு, இந்து மக்களோடு சேர்ந்து வாழ வேண்டும். இது நமது நாடு. இந்த நாட்டிலே இனி ஒரு யுத்தம் வந்துவிடக் கூடாது, இந்த நாட்டிலே சஹ்ரான் போன்றவர்கள் மேல் வந்துவிடக் கூடாது. இந்த நாடு எல்லோருக்கும் சொந்தமான நாடு, இந்த நாட்டிலே எல்லோரும் சகோதரர்களாக வாழ வேண்டும் என்று நாங்கள் ஆசைப்படுகின்றோம், அதற்காக நாங்கள் உழைக்கின்றோம். எங்களுடைய கட்சியிலே பௌத்தர்கள் இருக்கிறார்கள், ஒரு மாகாண சபை உறுப்பினராக கடந்த வவுனியா மாவட்டத்தைச் சேர்ந்த ஜெயத்திலக என்கின்ற பௌத்த சகோதரர் அகில இலங்கை மக்கள் காங்கிரஸ், தமிழ், முஸ்லிம், சிங்கள மக்கள் ஒன்று சேர்ந்து தெரிவு செய்தார்கள். அதே போல கடந்த உள்ளூராட்சி மன்ற தேர்தலிலே இந்துக்கள், கத்தோலிக்கர்கள், இஸ்லாமியர்கள், பௌத்தர்கள் என்று 169 பேரை எங்களுடைய நாட்டிலே உள்ள மக்கள் நாங்கள் போட்டியிட்ட பகுதிகளிலே தெரிவு செய்திருக்கிறார்கள். அதிலே ஒரு இந்து சகோதரர் தவிசாளராக, இன்னொரு கத்தோலிக்க சகோதரர் தவிசாளராக, எதிர்கட்சி தலைவராக ஒரு பௌத்த சகோதரர், இவ்வாறு எல்லா இனத்தையும் சார்ந்தவர்களை உள்ளடக்கியதாக நமது மக்கள் காங்கிரஸ் கட்சியை நாங்கள் வழிகாட்டி இந்த நாட்டிலே ஒரு உதாரண புருஷர்களாக இந்த கட்சியின் உறுப்பினர்களை கொண்டு செல்கிறோம். அவ்வாறான கட்சியை அழிக்க வேண்டும், அந்த தலைமைத்துவத்தை அழிக்க வேண்டும், இந்த கட்சியை இல்லாமலாக்க வேண்டும் என்று இங்கிருக்கின்ற அந்த அமைச்சரவையில் இருக்கின்ற ஒரு அமைச்சர் மிக மோசமான பொய்களை, வதந்திகளை, இல்லாத பொல்லாத செய்திகளை இந்த நாட்டிலே சொல்லி அவருக்கு இருக்கின்ற ஊடகங்களுடைய பலத்தினால் இன்று சிங்கள மக்கள் மத்தியிலே மிக மோசமான உவாத ஒருவனாக என்னையும் எனது கட்சியையும் காட்டுகின்ற ஒரு கேவலமான அரசியலை செய்து கொண்டிருக்கிறார். எனவே அவருக்கு நான் ஒன்றை சொல்ல விரும்புகின்றேன், சுதந்திரத்தை பெறுவதற்காக பௌத்த தலைவர்களோடு தமிழ், முஸ்லிம் தலைவர்களும் சேர்ந்து போராடி நமக்கு சுதந்திரத்தை பெற்று தந்தார்கள். அந்த சுதந்திரத்தை அனுபவிப்பதற்கு ஒரு சில பேரினவாத சக்திகள் தமிழ் தலைவர்களுக்கு இடம் கொடுக்கவில்லை, தமிழ் மக்களுக்கு அநியாயம் செய்தார்கள். அதனுடைய விளைவை இந்த நாடு 30 வருஷங்களாக ரத்தார் ஓடி இந்த நாட்டிலே பெரிய அழிவுகளை நாங்கள் சந்தித்தோம். அதே போல ஒற்றுமையாக 1200 வருஷங்கள் வாழ்கின்ற முஸ்லிம்களின் மீது இன்று தூண்டிலை போட்டு கேவலப்படுத்தி உங்களுடைய அரசியல் இருப்புக்காக நீங்கள் செய்கின்ற சின்னத்தனமான அரசியலை நிறுத்திக் கொள்ளுங்கள் என்று நாங்கள் சொல்லுகிறோம். அதே போல இந்த ஜனாதிபதி அவர்கள், அதாவது செலவுகளை குறைப்பதாக அறிவித்திருக்கிறார், சில நல்ல விஷயங்களை நாங்கள் பாராட்டுகிறோம், அதற்கு ஆதரவு தெரிவிக்கின்றோம். ஆனால் அவ்வாறு நான் ஏற்கனவே சொன்ன ஒரு அமைச்சர் அவருடைய கதிரைக்காக 600,000 ரூபாய் செலவழித்திருக்கிறார். இவ்வாறு அரச பணத்தை வீணாக்குகின்ற செயலை அவர்கள் அதாவது நிறுத்த வேண்டும் என்று நான் இந்த இடத்திலே கூறிக்கொள்ள விரும்புகின்றேன். அதே போல சாய்ந்த மருதிலே ஒரு பிரதேசத்தை கொடுத்ததாக நாங்கள் அறிந்தோம், இன்று அதை வித்ரோ பண்ணியதாக அறிகிறோம், அதை பற்றிய உண்மைத்தன்மை எங்களுக்கு தெரியாது. என்றாலும் எங்களுடைய பாராளுமன்ற உறுப்பினர் ஹிருணிகா அவர்கள் அண்மையிலே ஒரு அதாவது சொன்ன விஷயத்தை நான் கண்டிக்கிறேன். அதாவது சாய்ந்த மருத மக்கள் அவர்கள் எவ்வாறான நல்லவர்கள் என்றால், கடந்த சஹ்ரானோடு சம்பந்தப்பட்ட அவருடைய குடும்பத்தினர் சாய்ந்த மருதிலே இருந்த பொழுது அவர்களை போலீசாருக்கு காட்டிக் கொடுத்து, அவர்கள் அத்தனை பேரும் தற்கொலை செய்து கொண்டு சாகுவதற்கு காரணமாக இருந்தவர்கள்தான் சாய்ந்தமரது பள்ளிவாசல் நிர்வாகமும் சாய்ந்தமரது மக்களும். எனவே சஹ்ரானுக்கு உதவி செய்ததற்காக நன்றிக்கடன் செலுத்தியதாக அல்லது அதற்கு பகரமாக கொடுத்ததாக அவர் சொன்னியதை நான் இந்த இடத்திலே கண்டிப்பதோடு சாய்ந்தமரது மக்களையும் பயங்கரவாதத்தோடு கலந்து அதாவது ஒன்றிணைத்து பேச வேண்டாம் என்று இந்த உயர் சபையிலே அவருக்கும் அவ்வாறு யாராவது சிந்திப்பார்களாக இருந்தால் அவர்களுக்கும் நான் சொல்லி வைக்க விரும்புகின்றேன். பிரதேசபைகளை வழங்குவது நகரசபைகளை வழங்குவது என்பது நாட்டை பிரித்துக் கொடுப்பதல்ல, அதையும் இந்த பிரிவினைவாதத்தோடு கொண்டு போய் சேர்த்து விடாதீர்கள் என்று நான் சொல்லிக் கொள்வதோடு பேச்சுக்களை அளந்து பேசுங்கள். சிறுபான்மை என்றால் அவர்களை என்னவென்றாலும் பேசலாம், சிறுபான்மை சமூகம் என்றால் எவ்வாறாவது கேவலப்படுத்தலாம், அவர்களை பழிவாங்கலாம், அவர்களை அசிங்கப்படுத்தலாம், அந்த தலைமைகளை அசிங்கப்படுத்தலாம், அந்த மக்களை அசிங்கப்படுத்தலாம் என்று சிந்தித்து தங்களுடைய அரசியல் மூலதனமாக அதை பயன்படுத்தாதீர்கள். பின்னால் நோக்கி பாருங்கள், 30 வருஷ யுத்தமும் இந்த நாட்டிலே நடந்த அழிவுகள், பல உயிர்கள், பல கஷ்டங்களை நாங்கள் அனுபவித்திருக்கிறோம். மீண்டும் அவ்வாறான ஒரு அவல நிலைக்கு இந்த நாட்டை கொண்டு போகாமல் இந்த பாராளுமன்றத்திலே வர, அதாவது நாங்கள் அறிகிறோம் பாராளுமன்றம் கலைக்கப் போவதாக. எனவே வன்னி மாவட்டத்திலே எனக்கு வாக்களித்த மக்களுக்கு என்னுடைய கடமைகளை நான் முடிந்தவரை நேர்மையாக நான் செய்திருக்கிறேன். அவர்களுக்கு என்னுடைய மனமார்ந்த நன்றியை கூறிக்கொள்வதோடு எங்களுடைய மட்டக்களப்பு மாவட்ட பாராளுமன்ற உறுப்பினர் அமீர் அலி அவர்களை, அப்துல்லா மௌரூஃப் அவர்களை, இஷாக் ரஹ்மான் அவர்களை போன்றவர்களை எல்லாம் தெரிவு செய்து எங்களுக்கு இந்த பாராளுமன்றத்துக்கு அனுப்பிய எங்களுடைய மக்களுக்கு மனமார்ந்த நன்றியை கூறிக்கொள்வதோடு எதிர்காலத்திலும் இன்ஷா அல்லாஹ் எந்த சவால்கள் வந்தாலும் எமது பயணம் இந்த தூய்மையான பயணம், இறைவனுக்கு பயந்த பயணம், நேர்மையாக இந்த நாட்டிலே இந்த பயணம் தொடரும் என்று கூறி எல்லோருக்கும் சந்தர்ப்பத்துக்கு நன்றி கூறி விடைபெறுகிறேன். நன்றி. அஸ்ஸலாம்
ஸ்துதி. மீலங்கட்ட கரு ஆனந்த லுஜாமுகே மத்துமா புத்துவாட்டு வினாடி தாசே காலையாக்கணும். இட்ட பேர மூலாசெட்டு கரு துஸ்தா விஜயமான் மந்திரித்துமே.
මුලාසන ගරු සභාපතිතුමනි, මේ අවස්ථාව ලබාදීම් පිළිබඳව ඔබතුමීට බෙහෙවින් ස්තුතිවන්ත වෙනවා. ශ්‍රී ලංකන් ගුවන් සමාගමේ ගුවන් යානා මිලදී ගැනීම ගනුදෙනු සම්බන්ධයෙන් අද මේ කරන විවාදෙදී මම හිතන්නේ මේ ගනුදෙනු පමණක් නෙවෙයි, විවිධ පත්වුණු ආණ්ඩු තුළ විවිධ කරන ලද ගනුදෙනු මහා සම්භාරයක් විවිධ චෝදනා මැදියේ එක් පැත්තට චෝදනා කරමින් මේ සභාවට අපි පත් වුණු දවසේ ඉඳලා අපි දැකපු දෙයක් තමයි ජනතාව ගැන කතා කරනවට වඩා මේ පාර්ලිමේන්තුවේ ඉන්න මන්ත්‍රීවරු කරන ලද එක් එක් ආණ්ඩු විසින් කරන ලද ඒ චෝදනා පිළිබඳව එකිනෙකාට චෝදනා කරගන්නවා මිසක් මේ රට වෙනුවෙන්, මේ ජාතිය වෙනුවෙන් මේ සභාව තුළ කරන ලද පහුගිය අපි පාර්ලිමේන්තුවට ආපු දිනේ සිට මං හිතන්නේ මේ අවසාන දිනේ වෙන්න ඇති. මෙතෙක් අපිට සතුටකින් මේ පාර්ලිමේන්තුවේ ඉඳගෙන මේ විවාද අහන්න, ඒ වගේම ජනතාව වෙනුවෙන් වැඩක් කරන්න අපිට හැකියාව ලැබුණ නැහැ. ඒක බොහොම පැහැදිලිව කියන්න ඕන. මම එක්සත් ජාතික පක්ෂයේ නාරපිටිය ආසනයේ නියෝජනය කරමින් පාර්ලිමේන්තුවට ඇවිල්ලා අපි බලාපොරොත්තු වුණේ සේවය ජනතාවට සිදු කිරීමට නොහැකි වුණ නිසා අපිට සිද්ධ වුණා දේශපාලන පක්ෂය අත්හැරලා විපක්ෂයේ වාඩි වෙන්න සිද්ධ වුණා. ඒකට ප්‍රධාන හේතුව තමයි අපිට ඡන්දේ දීපු ජනතාව සතුටු කරන්න, ඔවුන්ගේ මනදොල සපුරන්ට, ඔවුන් බලාපොරොත්තු වුණේ දේ ඉස්ස කරන්න අපිට නොහැකි වුණා. මම ප්‍රාදේශීය සභාවක සභාපතිවරයෙක් හැටියට 1997 පත් වෙලා මේ පාර්ලිමේන්තුවේ හිටපු අවුරුදු 4 මාට වැඩි සේවයක් ප්‍රාදේශීය සභාව තුළින් අපි සිද්ධ කරා. ඒ තුළින් තමයි මට පළාත් සභාවට යන්න දෙපාරක් අවස්ථාව ජනතාව දුන්නේ. පක්ෂය මාරු කරලා එක්සත් ජාතික පක්ෂයට ඇවිල්ලා පාර්ලිමේන්තුවට එන්න ජනතාව වරමක් දුන්නත් අපි පළාත් සභාවේ සහ ප්‍රාදේශීය සභාවේ තුල සිටගෙන කරන ලද ඒ වැඩ කොටස දිහා බලපුවහම අපි ආපස්සට ගියා මිසක් ඉස්සරහට ගිය තැනක් අපි දැක්කේ නැහැ. ඒ වගේම මේ පාර්ලිමේන්තුවේ ගරු මන්ත්‍රීවරු මං හිතන්නේ ජනතාවගේ ප්‍රශ්න ගැන කතා කරනවට වඩා ඉතාම පහත් වූ ආකාරයෙන් හැසිරිච්ච අවස්ථාවල් අපි දැක්කා. මේ කාරණා තුල මේ රටේ කොයි පක්ෂයේද අපි හිටගත්තේ යුත්තේ කියන කාරණය අපිට සිද්ධ කරන්න සිද්ධ වුණා. ඒකට ප්‍රධාන හේතුව තමයි අපි පත් කළ ජනතාව වෙනුවෙන් අපි වැඩ කරපු මිනිස්සු හැටියට මහ ජනතාවත් එක්ක පොළවේ අඩිය ගහගෙන ඉන්න මිනිස්සෙක් හැටියට ගොවිතැනින් ජීවත් වෙන කෙනෙක් හැටියට අපිට මහ ජනතාවත් එක්ක එකතු වෙලා ගත කරනේ ලෙන්ගත්තු ජීවිතය ඒ මහ ජනතාවගේ ගුණ සුවඳ දහඩිය කඳුළු අඳුරන කෙනෙක් හැටියට ඒ ජනතාව වෙනුවෙන් යමක් කිරීමට හැකියාවක් නොවුන නිසා එක්සත් ජාතික පක්ෂයේ මන්ත්‍රීවරු විවිධ අදහස් චෝදනා මේ සභාවේ ඉදිරිපත් කළා. ඒ කෙසේ වෙතත් මම දැකපු දෙයක් තමයි අද උදේ සිට මේ පාර්ලිමේන්තුවේ රැඳී සිටමින් අපි ජනතාව වෙනුවෙන් විශාල මුදලක් බදු මුදල් විශාල ප්‍රමාණයක් නාස්ති කරමින් අද අවසාන දිනේ වුණත් අපි මේ පාර්ලිමේන්තුවේ වැදගත් දෙයක් සිද්ධ වෙයි කියන බලාපොරොත්තුව අපිට තිබුණා. හැබැයි එහෙම දෙයක් සිද්ධ වුණේ නැහැ. මම දැක්කා ගරු අග්‍රාමාත්‍යතුමා පරිපූර්ණ ඇස්තමේන්තුවක් මුදල් පනතක් නැත අතුරු සම්මත ගිණුමක් මේ පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරලා පහුගේ රජයේ ගෙවන්න තියෙන මුදල් කොන්ත්‍රාත්කරුවන්ට සහ ජනතාවට ගලා යෑමේ ඒ අවස්ථාව සැලසීම සඳහා උත්සාහයක් ගත්තා. ඒ වගේම පාසල් නඩත්තු කිරීම ආරෝග්‍ය ශාලා නඩත්තු කිරීම වැනි ඒ කාරණා සඳහා මේ අස්සමේන්තුව තුලින් ඒ අවශ්‍ය කරන මුදල් ප්‍රමාණය නිදහස් කර ගැනීම සඳහා ගන්නා ලද උත්සාහය ව්‍යර්ථ කිරීම සඳහා එක්සත් ජාතික පක්ෂ උත්සාහය කියදුණා. මම දකින විදිහට තාම එක්සත් ජාතික පක්ෂ ආණ්ඩුවක් තිබිය යුතුයි. එදා 2001 ආණ්ඩුව අරගෙන 2004 නොහැකියාව ප්‍රදර්ශනය කරමින් ආණ්ඩුව කඩා වැටුණා. ආපහු අනිත් පැත්තට ආණ්ඩුව දුන්නා. දැන් 2015 අගෝස්තු 17/13 ආණ්ඩුව එක්සත් ජාතික පක්ෂයට ඉස්සරහට ගෙනියන්න බැරි වුණා. තාම මේ පරිපූර්ණ ඇස්තමේන්තු මොනවත් අවශ්‍යතාවයක් නැහැ. එක්සත් ජාතික පක්ෂය ආණ්ඩුවක් තිබිය යුතුයි. ඇයි මේ පැත්තට මේ ආණ්ඩුව දුන්නේ? මේ පැත්තට ආණ්ඩුව දුන්නේ කල නොහැකි ඒ ප්‍රතිපත්ති ඉඳගෙන තමන්ට කරන්න බෑ කියන ඒ තීන්දුව ඉඳගෙන තමයි නායකයෝ මේ පැත්තට මේ සුළුතරයකට ආණ්ඩුව දීලා ඒ ආණ්ඩුව ඉස්සරහට ගෙනියනකොට අර පැත්තේ ඉඳලා අකුල් හෙලනවා. මං හිතන්නේ එක්සත් ජාතික පක්ෂයේ ඩඩ්ලි සේනනායක DS සේනනායක වැනි ජේසියෝ හිටපු පක්ෂයක් අද බොහොම කනගාටු විය යුතු එක්සත් ජාතික පක්ෂයේ හැසිරීම පිළිබඳ මම සතුටු වෙනවා. මේ පක්ෂයෙන් අයින් වෙලා එහා පැත්තේ වාඩිවීම පිළිබඳ මං 3-2 ආණ්ඩුවක් තියෙන වෙලාවක තමයි මම තනියම ගිහිල්ලා මහින්ද මහත්තයත් එක්ක හිටගත්තේ. මම 100%ක් විශ්වාස කරනවා මම ගත්ත තීන්දුව ජනතාව අනුමත කරනවා. ඒ වගේම අපි ගත් තීන්දුව තුළ 169ක් ජනතාවගේ සහයෝගයෙන් ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා මේ රටේ ජනාධිපතිවරයා හැටියට පත් කිරීමට රටේ බහුතර ජනතාව තීන්දුව කරලා තියෙනවා. ඒ තුළ ගත්තහම අපි පහුගිය ඡන්ද ප්‍රතිඵලය ගත්තහම මේ ආණ්ඩුවේ පත් වෙන ඉස්සරහා පාර්ලිමේන්තුවේදී නියත වශයෙන් පොදුජන එක්සත් පෙරමුණේ ආණ්ඩුවක් බිහි වෙන එක කාටවත් වළක්වන්න බෑ. එක්සත් ජාතික පක්ෂයේ එක් වී කල නොහැකි දේ වෙන් වී බෙදී කිරීමට උත්සාහ දරනවා. මං හිතන්නේ ලාංඡනයක් ගැන කතා කරනවා. රනිල් වික්‍රමසිංහ මහත්මයා වෙනම කණ්ඩායමක් හදාගෙන කෘත්‍යාධිකාරී මණ්ඩලයේ තමන්ට ඕන හිතවතුන් පත් කරගෙන එතුමා වෙන දේශපාලන ගමනක් යනවා. සජිත් ප්‍රේමදාස මැතිතුමා වෙන දේශපාලන ගමනක් යනවා. මං හිතන්නේ මේ දෙන්නගේ මේ ගස්තැනේ තුළ මේ රටේ එක්සත් ජාතික පක්ෂයේ කඩා වැටීම තමයි සිද්ධ වෙන්නේ. ඉදිරි මැතිවරණයේදී අද මේ පාර්ලිමේන්තුවේ ඉන්න මන්ත්‍රීවරු අපි බොහොම සුහදත්වයෙන් විවිධ දේශපාලන මති මතාන්තර තියෙන්න ඇති. හැබැයි මම ප්‍රාර්ථනා කරනවා මේ පාර්ලිමේන්තුවේ මොන ප්‍රශ්න ඇති වුණත් එන පාර්ලිමේන්තුවේදී ඉතා හැදියාවෙන් කටයුතු කිරීම සඳහා මේ පත්වලා ඉන්න මන්ත්‍රීවරු සියලු දෙනාටම නැවත පාර්ලිමේන්තුවට එන්න අවස්ථාව ලැබේවයි කියලා මම හදවතින් ප්‍රාර්ථනා කරනවා. මොකද මං හිතන්නේ යම් කිසි විවිධ අදහස් දක්වනකොට මේ පාර්ලිමේන්තුව කරන ලද මේ මන්ත්‍රීවරු කරන ලද ඒ කතාවල් අහන්න බැරි කතාවල් දරුවෝ දෙන්නෙක් තුන්දෙනෙක් කියාගෙන අම්මා කෙනෙකුට අහන්න බැරි කතාවල් මේ පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරු හා සම්බන්ධව සිද්ධ වුණා. මං හිතන්නේ හඬපට පිළිබඳව අද උදේත් කතා කරා, හිරු නාලිකාවට කෑ ගහනවා. හැබැයි රංජන් රාමනායක මැතිතුමා මෙතන නොහිටියත් මා කළ යුතුයි ඒ කතාව. එතුමා කවදාවත් කියලා නැහැ සංස්කරණය කළ පටිගත කරන ලද මෙව්වා කියලා. එතුමා කොහෙවත් කියලා නැහැ මෙව්වා සංස්කරණය කරා කියලා. හැබැයි හිරුනිකා මැතිණිය කියනවා මං කිව්වේ දේ නෙවෙයි තියෙන සංස්කරණය කරලා කියලා. ඒක නිසා ගරු සභාවේ ගරු මන්ත්‍රීවරුනි, එහෙම දෙයක් තියෙනවා නම් රංජන් රාමනායක මැතිතුමාට තමයි නඩු දාන්න තියෙන්නේ. එතුමා තමයි ඒ වැරද්ද කරලා තියෙන්නේ. එතුමා තමයි පටි කරගත්ත කරලා තියෙන්නේ. මං හිතන්නේ මේ වගේ පහත් වැඩ මන්ත්‍රීවරයෙකුට තියා මේ රටේ ඉන්න සාමාන්‍ය කෙනෙකුටවත් උචිත නැ මේ වගේ හඬපට පටිගත කිරීම සහ මෙව ප්‍රදර්ශන කිරීම. එනිසා ඉතා පහත් වැඩක් තමයි කටයුතු සිදු කරලා තියෙන්නේ. ඒ චෝදනා තුල මේ රටේ ජනතාව දැනුවත් කිරීම සඳහා යම් නාලිකාවල් ඒ කටයුතු ජනතාවගේ දැනුවත් කිරීම සඳහා ඉදිරිපත් කරාම ඒ නාලිකාවලට දොස් පැවරීම, විවිධ මතිමතාන්තර ඉදිරිපත් කිරීම, විවිධ චෝදනා ඉදිරිපත් කිරීම, විවිධ නංගම් යෙදීම මං හිතන්නේ උචිත නෙවෙයි පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරයෙකු හැටියට සහ මේ වැදගත් වූ සමාජයට උචිත දේවල් නෙවෙයි තුමල්ලා කියන්නේ. ඒ වගේම මං හිතන්නේ අපි සඳහන් කළ යුතුව තිබෙනවා කොරෝනා වෛරසය මේ රටේ පැතිරීමට යම් ප්‍රයත්නයක් දරන අවස්ථාවේදී එදා චීනයේ සිට මේ රටට ආ ඒ කාන්තාව ඉතා ආරක්ෂාකාරීව ඒ වෛද්‍ය පහසුකම් ලබලා දීලා මේ රටේ විශිෂ්ට වෛද්‍ය සේවයක් ඇති බව මුළු ලෝකෙට ඉදිරිපත් කරලා වෛද්‍යවරුන් සහ ගුවන් සමාගමේ සියලු සේවකයින් අපේ රටට මහත් වූ ගෞරවයක් ඇති කර දුන් ඒ කාරණයට ඒ සඳහා කැපවුණු ඒ සියලු සෞඛ්‍ය සේවයේ වෛද්‍යවරු සහ අනිකුත් සියලු සේවක සේවිකාවන් සහ මේ රටට මහා ගෞරවයක් ගෙනල්ලා දුන්න චීනයේ වැනි මහා දැවන්ත රටක ඒ කාන්තාවට සලකපු ඒ ගෞරවය නිසා අපිට ලෝකෙම අවධානය දෙනා ගන්න ලැබීම පිළිබඳව ඒ සියලු කාර්ය මණ්ඩලයන් සහ සෞඛ්‍ය අමාත්‍යතුමිය ඇතුළු ඒ සියලු දෙනාට අපේ ගෞරවය, මේ රටේ ජනතාවගේ ගෞරවය හිමි යුතුයි. මේ අවස්ථාවේදී මා සඳහන් කළනවා. ඒ වගේම ගරු මූලාසනේ සභාපතිතුමියනි, එක්සත් ජාතික පක්ෂය සහ පොදුජන එක්සත් පෙරමුණ මේ ඉදිරි මැතිවරණයට යාම සඳහා මං හිතන්නේ උත්සාහ දරනවා. පහුගිය මැතිවරණයේදී සජිත් ප්‍රේමදාස මැතිතුමාට අපේක්ෂකත්වය පහුවලා දුන්නා කියනවා. එතුමා චෝදනා කරනවා රනිල් වික්‍රමසිංහ මැතිතුමාට මට මේක වෙලාවට දුන්නා නම් මට දිනන්න පුළුවන් කියලා. මං හිතන්නේ එතුමට මං දෝෂාරෝපණය කරනව නෙවෙයි, එතුමා පහත් කරලා සලකනව නෙවෙයි, එතුමගේ දැක්ක ඒ ගුණාංග තුල මම දැක්ක දෙයක් තමයි මේ රටේ බෞද්ධ පරිසරයක් තියෙන, බෞද්ධ ඉතිහාසයක් සංස්කෘතියක් තියෙන මේ රටේ මං හිතන්නේ අපේ සංස්කෘතිය තුල අපි දැකපු දෙයක් තමයි ගෙදරට ගියාම අහන්නේ කෑවද බිවද කියලා අහන්නේ, තේකක් බොමුද කියලා අහන්නේ. මං හිතන්නේ සජිත් ප්‍රේමදාස්වත්ව කිසි දවසක තේකක් බොන්නෙත් නැ, දුන්නත් ඒක ආපහු රිටර්න් කරන තේක. මෙතුමා මේ රටේ නායකයා වෙයිද? මෙතුමට ඒ සැලකිල්ල ලැබෙයිද? මේ බෞද්ධ ශිෂ්ටාචාරයක් තියෙන බෞද්ධ සමාජයට සම්බන්ධ හා විවිධ ජාතීන්ට බොහොම එකලෙස සලකන අන්‍යෝන්‍ය සහයෝගය ජීවත් වෙන මේ සමාජ පරාසය තුළ මං හිතන්නේ එතුමට ලැබිච්ච උපරිම තන තමයි ලැබිලා තියෙන විපක්ෂ නායක ධූරේ. එතනින් එහාට මං හිතන්නේ එතුමට මේ රටේ ජනතාව තව තනතුරක් දෙයි කියලා. අද එක්සත් ජාතික පක්ෂය වෙනම කණ්ඩායම් දෙකකට බෙදිලා අපි ඔක්කොම එකතු වෙලා අද වාමාංශික පක්ෂ සියල්ල එකතු වෙලා මෛත්‍රීපාල සිරිසේන මැතිතුමා ජනාධිපතිතුමා හැටියට අපි ඉපත් කෙරේද? එතුමට මං හිතන්නේ අපි බලාපොරොත්තු වන සේවය කිරීමට නොහිකි වෙන්න ඇති, නොහිකේ වුණා. මොකද රනිල් වික්‍රමසිංහ මැතිතුමා මෙතුමාගේ බෙදීම තුළ මේ රටේ බලාපොරොත්තු වන ජනතාව බලාපොරොත්තු වන කිසි දෙයක් කරගන්න එතුමලට හැකියාව ලැබුණේ නැහැ. එනිසා අපි මහින්ද රාජපක්ෂ මැතිතුමත් ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමත් මේ රටේ අවුරුදු 30ක් පැවතිච්ච යුද්ධය අවසන් කරලා ඒ වගේම මේ රටේ අද මාර්ග පද්ධතියක් හදලා තියෙනවා නම් ඒකේ පුරෝගාමියා මහින්ද රාජපක්ෂ මැතිතුමා ඒ වගේම ඒ යුද්ධය අවසන් කිරීමේ ප්‍රතිඵලයක් හැටියට තමයි මේ රටේ නිදහසේ කාටත් ජීවත් වීමේ ඒ අයිතිය ලැබිලා තියෙන්නේ. එනිසා ඒ සඳහා නායකත්වය දුන්නු ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා ජනාධිපතිවරයා හැටියට පත් වෙලා තියෙනවා. මිනිසුන්ගේ විශ්වාසය එතුමන්ලා කෙරෙහි යොමු වෙලා තියෙනවා. ඒ වගේම මහින්ද රාජපක්ෂ මැතිතුමා ගැන මහා විශ්වාසයක් ජනතාව තුළ තියෙනවා. එතුමා පක්ෂයක් හදලා මං හිතන්නේ අවුරුද්දක් යන්න කලින් මේ රටේ මහා බල සම්පන්න පක්ෂය හැටියට ගෙනෙන්න එතුමා තමයි ගහක් ගලක් වගේ මේ මිනිස්සුන්ගේ හදවත දිනාගත්ත මේ රටේ ප්‍රධානම නායකයා. මං හිතන්නේ අපි දේශපාලන වශයෙන් මම සිරිමා බණ්ඩාරනායක මැතිණියත් සමග දේශපාලන කටයුතු කරලා තියෙනවා. චන්ද්‍රිකා මැතිණියත් එක්ක දේශපාලන කටයුතු කරලා තියෙනවා. ඒ වගේම විපක්ෂයට ඇවිල්ලා රනිල් වික්‍රමසිංහ මැතිතුමත් එක්ක දේශපාලන කටයුතු කරලා තියෙනවා. සජිත් මැතිතුමත් එක්ක අපි බොහොම සහෝදරත්වයෙන් දේශපාලන කටයුතු කරලා තියෙනවා. මේ නායකයන් අතර මිනිස්සෙක් තමයි මහින්ද රාජපක්ෂ මැතිතුමා. ඒක අපි හදවතින් කියන්න ඕන. අනිත් නායකයන් හා සංසන්දනය කිරීමේදී එතුමාගේ තියෙන මිනිස් ස්වභාවය සැබෑවින්ම මහපොළොවේ හිටගත්ත මිනිස්සෙක් හැටියට මිනිස් ගුණධර්ම වලින් පිරිච්ච කෙනෙක් හැටියට තමයි එතුමට අද මේ විශ්වාසය මේ රටේ ජනතාවගේ විශ්වාසය දිනාගෙන එතුමට මහා දවන්ත පරාසයක් තුළ වැඩ කිරීම සඳහා ජනතාවේ අවකාශය දීලා තියෙනවා. මම හිතන්නේ එන පාර්ලිමේන්තු මැතිවරණයේදී එතුමට 3-2 බලයක් මේ රටේ ජනතාව ලබලා දෙන්න ලෑස්ති. අද සිංහල මුස්ලිම් ද්‍රවිඩ බර්ගර් සියලු ජනතාවගේ තීන්දුව වෙලා තියෙන්නේ.
එතුමාට තව විනාඩි කාලයක් තියෙනවා.
මේ රටේ බලයක් ඇති රජයක් පිහිටවන්න එතනදී එක්සත් ජාතික පක්ෂයට රෑ වැටුණු වෙලේ දවල් වැටෙන්න කැමති නැ එක්සත් ජාතික පක්ෂයට ආයේ බලය දෙන්න මේ රටේ මිනිස්සු සූදානමක් ඇත්තන එකට ප්‍රධාන හේතුව 2001 බලය දුන්නා 2004 ආණ්ඩුව කඩාගත්තා කරන්න බෑ නොහැ කියා පෙන්නුවා. ඒ වගේම 2015 අගෝස්තු 17 බලය දුන්නා තවත් එක්සත් ජාතික පක්ෂය තමයි බලයට ඉන්නන්නේ මේගොල්ලෝගෙන් නොහැ කියා පෙන්නුවා. ආණ්ඩුව කඩා වැටුණා. ආණ්ඩුව විපක්ෂයට දීලා සුළුතරයකට ආණ්ඩුව දීලා අද කකුලෙන් අදිනවා. මං හිතන්නේ අද පාර්ලිමේන්තුවේ අවසාන දවසේදී එතුමන්ලා වැදගත් විදිහට කටයුතු කරා නම් මේ සමාජයට වැදගත් වූ පණිවිඩයක් යවන්න තිබ්බ දවසක් අද අතුරු සම්මත මේ විවස් මේ ගෙනාපු අගමැතිතුමා ගෙනාපු මේ මුදල් පනතට සහයෝගය දුන්නා නම් ඉතා වැදගත් වෙනවා. ඒක නිසා ඊළඟට අද ගෙනාවා තව මඩපහරක් ගහන්න මේ ගුවන් යානා ගනුදෙනුවා. ගුවන් යානා ගනුදෙනුව විතරක් නෙවෙයි මේ රටේ මහා බැංකු මංකොල්ලයක් තිබ්බ එක්සත් ජාතික පක්ෂ කාලේ ඒක විසඳන්න කොහෙවත් ලෑස්ති වුණ ක්‍රියාවක් ගත්තේ නැහැ. අද මේ ආණ්ඩුව පත් වුණේ හින්දා තමයි එයාලංකා ගනුදෙනුවේ මේ සම්බන්ධ අය අත්අඩංගුවට අරගෙන නීතිය ක්‍රියාත්මක වෙන්නේ. ඒක නිසා එක්සත් ජාතික පක්ෂ කාලේ මේව කරන්න තිබුණා. මහා බැංකු මංකොල්ල කාර්යය අද මේ රටේ ඇත්තෙත් නැ අල්ලගෙන ආවෙත් නැ එක්සත් ජාතික පක්ෂයේ ආණ්ඩුව කාලේ එතුමට රටින් පිටවෙන්න සීලු පහසුකම් ලෑස්ති කරලා දුන්නා. ඒක නිසා අපි බොහොම කනගාටු වෙනවා මේ සිද්ධීන් පිළිබඳව. කෙසේ වෙතත් මං හිතන්නේ මේ පාර්ලිමේන්තු කාලය තුල කතානායකතුමා ඇතුළු අපි මහලේකම්තුමාට තප්පරයක් දෙන්න මම ඉවර කරනවා. මහලේකම්තුමා ඒ වගේම ලේකම්තුමියලා ඒ වගේම මේ කාර්ය මණ්ඩලයේ පාර්ලිමේන්තු සංකීර්ණයේ තුල අපිට ඉතා හොඳින් සලකලා අපි ඒ කාර්යයන් මං හිතන්නේ වෙනත් ආයතනයකට ඉතා විනිවිද භාවයෙන් ඉතා කාර්යක්ෂම ඉටු කිරීම පිළිබඳව මේ රටේ මහජනතා නියෝජිතයෙක් හැටියට ඔබ තුමන්ලා සියලු දෙනාටම රාජ්‍ය සේවයේ ඉන්න සියලු දෙනාටම ලේකම්තුමා ඇතුළු ඒ සියලු කාර්ය මණ්ඩලයට අපේ ගෞරවය ස්තුතිය මේ අවස්ථාවේදී පුද කර සිටමින් නැවතත් මේ පාර්ලිමේන්තුව ඉතා වැදගත් වූ පාර්ලිමේන්තුවක් බිහි කිරීම සඳහා මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ නායකත්වයෙන් අපිද එන මැතිවරණ ඉදිරිපත් වෙලා ගෞරවනීය ජනතාවගේ ඡන්දයෙන් නැවත පාර්ලිමේන්තුවෙන් එන්න බලාපොරොත්තු වෙන නිසා නැවතවතාව මම කියන්නේ අපි සියලු දෙනාටම මේ පාර්ලිමේන්තුවෙන් එන්න ලැබේවා. ඒ වගේම මේ පහුගිය කාලේ වෙච්ච අඩුපාඩුකම් එන පාර්ලිමේන්තුවෙන් නොකිරීමට අපි සියලු දෙනා වගා බලා ගනිමු කියන යෝජනාවත් කරමින් ඔබතුමීට කාලය ලබා දීම පිළිබඳව ස්තුතිවන්ත වෙනවා.
ඔබ ස්තුති ගරු මන්ත්‍රීතුමා.